તારીખ 16-8-1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 653 અને 654 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 382.
જ્યાં સુધી જ્ઞાન માં તત્વની અયથાર્થતા છે ત્યાં સુધી તેને તત્વમાં જમાવટ થતી નથી. જ્ઞાનમાં એટલે અહીંયા સમજણમાં, સમજણમાં પણ તાત્વિક ભાવો જે તે ભાવોનો તે પણ છે, તત્વ પણ છે, એની સમજણમાં પણ યથાર્થપણે આવતું ન હોય ત્યાં સુધી તેને તત્વમાં એટલે સ્વતત્વમાં, આત્મતત્વમાં, નિજ તત્વમાં જમાવટ એટલે સ્થિરતા થતી નથી. આમ કેમ છે? મુખ્યપણે તો આત્મતત્વની સમજણમાં અયથાર્થતા છે, એટલે કે સ્વરૂપનો નિશ્ચય નથી, અસ્થિ સ્વભાવનો નિશ્ચય નથી યથાર્થ. ત્યાં સુધી તેમાં જ રુચિ થાય, તેનો જ મહિમા આવે અને તેમાં જ એકાગ્રતા થાય, એવું બની શકે નહીં. એ તો વાત રહી દૂરની, પણ આત્મતત્વની યથાર્થ સમજણ એ તો સ્વભાવની સમજણ છે. સ્વભાવ અત્યંત અત્યંત સૂક્ષ્મ છે એની સમજણ છે, પણ સ્થૂળ ભાવોની પણ તત્વ દ્રષ્ટિએ સમજણ ન હોય. રાગાદી પરિણામ, શુભાશુભ પરિણામ એની પણ તત્વ દ્રષ્ટિએ અયથાર્થ સમજણ હોય, એટલે કે જે આશ્રવ ભાવો છે શુભાશુભ તત્વ દ્રષ્ટિએ તે હેય છે, બંધનું કારણ છે, બંધ હેતવ બંધનું કારણ છે, એવું તત્વ દ્રષ્ટિએ એનું સમજણ ન હોય. સમજણ એટલે થિયરિટિકલ સમજણ નહીં, પણ ચાલતા ભાવોમાં એનું હેય પણ ન લાગે, હેય પણ ન આવે, એની એવી ઓળખ ન હોય. સ્વરૂપનો નિશ્ચય તો વળી દૂરની વાત છે, પણ જેને એનું હેય પણ ન સમજાય ચાલતા ભાવોમાં પણ, સ્થૂળ ભાવો છે, એને આત્મતત્વમાં ક્યાંથી જમાવટ થાય? એમાં તો ઘણા ઘણા વિચારો છે, બહુ દોડો વિષય છે. આ વિસ્તાર કરીએ તો કે એક જ્ઞાનનો વિષય, સમજણનો વિષય લઈએ તો ગુરુદેવના ઉપદેશ કાળમાં સિદ્ધાંત જ્ઞાનનો વિષય ખૂબ ચાલ્યો. અનેક વાર વારંવાર સાંભળવાથી એ વિષય બુદ્ધિગમ્ય થયો જીવોને સમાજમાં. છેલ્લે છેલ્લે કોઈ એવો પ્રકાર પૂછ્યો કે બીજ જ્ઞાનના વિષયભૂત ગ્રંથ પ્રકાશિત થયો, વચનામૃત વચનામૃત છે, એમાં સિદ્ધાંત જ્ઞાન છે પણ વધારે વિભાગ બીજ જ્ઞાનનો છે. બીજ જ્ઞાનનો વિષય કેવો, કેટલો, એનું મહત્વ શું? સિદ્ધાંત જ્ઞાનનો સ્તર ક્યારે આવે અને એનું મહત્વ શું? વિદ્યમાન સત્પુરુષ હોય તો એનું મહત્વ શું? આ બધું યથાર્થ સમજણના પ્રકરણોના મહત્વના પાસા છે. જેની સમજણમાં યથાર્થતા આવે, તત્વની અયથાર્થતા યથાર્થતાનું પ્રકરણ છે ને તો એ તત્વની અયથાર્થતા ને યથાર્થતામાં આ બધો તાત્વિક વિષય છે. એક નિજાત્મ તત્વ એ સ્વતત્વ છે, એ તો બધા તત્વનું કેન્દ્ર સ્થાન છે. પણ જે ઉપાધિના નવ તત્વના વિવેક વિના ત્યાં સુધી અવાય નહીં. પણ એ નવ તત્વમાં હે ઉપાધિ પણ ક્યારે આવે કે આવો જે વિષય છે એમાં પણ એની બધી જગ્યાએ યથાર્થતા હોવી ઘટે છે. આ બધા વિષયોમાં ગડબડ હોય, બીજ જ્ઞાનનું ઠેકાણું ન હોય, સિદ્ધાંત જ્ઞાનની મોટી મોટી વાતોનું આકર્ષણ લાગે, અપ્રગટ સતની મોટી વાત કરે ને પ્રગટ સતના વિષયમાં અંધારું થઈ જાય, એ અયથાર્થતાને સૂચવે. એ જ્ઞાનની એટલે સમજણની અયથાર્થતાને સૂચવે છે. તપાસવાની જરૂર નથી, વિચારવાની જરૂર નથી કે એ સિદ્ધાંત જ્ઞાન ઠીક છે કે ઠીક નથી, એ વિચારવાની પણ જરૂર નથી. ભલે સિદ્ધાંત જ્ઞાન શાસ્ત્રને અનુકૂળ અને કાંઈક વિશિષ્ટ પ્રકારના ક્ષોભવાળું દેખાતું હોય તો પણ વિચારવાની પણ જરૂર નથી કે સિદ્ધાંત જ્ઞાન ઠીક હશે કે નહીં હોય. એવું યથાર્થતા અને અયથાર્થતામાં તો એનો છેડો એટલી બધી જગ્યાએ અડે છે કે એક જગ્યાએ ભૂલ થાય એટલે બીજું બધું ખોટું થાય. ગુરુદેવ એમ કહેતા આ વિષય જ્યારે લેતા ત્યારે પોતાની ભાષામાં એમ કહેતા કે આમાં ક્યાંય એક માત્રા ફેર થાય, આ માત્રા આપે છે ને દવામાં પોટેન્શિયલ જેને કહે છે આપણે, એ એક પોટેન્શિયલ ફેર થાય એટલે દવા નહીં ખરાશ, એ દવા કામ નહીં કરે. યા તો કામ કરે કે ન કરે, અથવા ઓછા પ્રમાણમાં કરે કે વધુ પ્રમાણમાં કરે બીજી વાત છે. પણ અહીંયા તો એક માત્રામાં ફેર થયો એ જીવ તત્વમાં વિપર્યાસને સાથે છે, એનું વિપર્યાસ પણ ઊભું થઈ જાય છે તત્વ દ્રષ્ટિ. આવો વિષય કોઈ ખાસ ફેર નથી, કને ક લંબાઈ જાય છે ત્યારે કા થઈ જાય છે, પણ એક ફેર આમાં ચાલે એવું નથી એમ કેવું છે. અમારે એને માત્ર જ કે છે, માત્ર અમારાને ઉપર લગે એને લાગે એને માત્ર કે છે, કને એક માત્ર કે હા. પણ એટલો ફેર તત્વમાં ચાલે એવું નથી, એવો યથાર્થતાનો અયથાર્થતાનો સૂક્ષ્મ વિષય છે કે એમાં સૂક્ષ્મ ફેરફાર થાય એટલે આખો ફેર થાય, બધો ફેર થાય એમ જોવાય. એટલે કેટલી વાત મળતી આવે છે એમ ન જોવાય, કોઈ ગ્રંથ હોય, કોઈ લખાણ હોય ગ્રંથનો, કે કોઈ વ્યક્તિનું વક્તવ્ય હોય, એમાં કેટલો મેળ ખાય છે એ જોવાનો વિષય નથી, ક્યાંય ફેર પડે છે કે નહીં એ જોવાનો વિષય. બરાબર, જો યથાર્થતાના પ્રકરણથી જે જોતા ફેર પડે તો સમજવું કે આખું ફેર છે. એ તો માર્ગ બદલાઈ જાય છે, વાંધો શું, આખો માર્ગ બદલાઈ જાય છે. સમ્યક માર્ગની બાજુ જવાનું રહેતું નથી, ઉન્માર્ગમાં જવાનું થાય છે. આટલો ફેર, એક ડિગ્રીનો એંગલ નાનો દેખાય પણ છેડો ક્યાં જશે, ક્યાંય ભેગો નહીં થાય ત્યાં જશે, જેમ લંબાશે એમ દૂર જશે, જેમ લંબાશે તેમ
દૂર જશે,
દૂર જશે, ક્યાંય ભેગા થવાનો અવસર નથી, દૂર જવાનો અવસર. એવું છે, આમાં તો એક ડિગ્રી નો એંગલ નથી, તો તફાવત દેખાતો નથી, ઉલટું ને સુલટું છે, ઉત્તર દક્ષિણ છે, સામે સામે થઈ જાય છે, એટલો બધો ફેર છે. એ થોડો વિચાર આવ્યા તો દિવસે વાત નીકળી ને બીજ જ્ઞાન સંબંધી, આ તો બે વિભાગ છે, બે વિભાગ ની વાત કેવી ચાલી, બે વિભાગ છે એવું તો કઈ ખ્યાલમાં નથી આવતું, બે વિભાગ છે. અને જેમ એ પાયામાં રત્ન નાખવામાં આવે છે એમ બીજમાં શક્તિ ગણી છે, બીજ જ્ઞાન કહ્યું ને એને બીજમાં શક્તિ ગણી છે, આખો વટવૃક્ષ ફાલે ફૂલે એવી એક બીજમાં શક્તિ છે. એ બીજ જો બરાબર યથાસ્થાને હોય તો એમાંથી વટવૃક્ષ મોક્ષનું થાય. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે અમને તો મોક્ષ કરતા સત્સંગ વધારે પ્રિય છે, સત્પુરુષના ચરણની સમીપતા અમને વધારે પ્રિય છે. અમે કોઈ ભગવાન પાસે વરદાન માગવાનું આવે તો અમે આ માગી લઈએ, કેમ કે એ વગર તો કઈ આગળ આવવાનો પ્રશ્ન નથી. બીજ જ્ઞાન વગર સિદ્ધાંત જ્ઞાન નો કોઈ સંભવ જ નથી. કોઈ વાત ધારણા થાય માટે સિદ્ધાંત જ્ઞાન થઈ ગયું એ કોઈ વસ્તુ સ્થિતિ નથી, એ તો શુષ્ક ધારણા છે. જો પાયામાં બીજ જ્ઞાન બરાબર હોય તો સિદ્ધાંત જ્ઞાનને રહેવાની જગ્યા છે, સ્થાન છે, અવકાશ છે, અથવા એ સિદ્ધાંત જ્ઞાનને પાત્ર છે એ જીવ. એ વગર તો સિદ્ધાંત જ્ઞાનની પાત્રતા જ નથી, રહે ક્યાં વસ્તુ, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મજ્ઞાન. એમાં બીજ જ્ઞાન માં તો ક્ષતિ રહી ગઈ હોય છે. આમ ઉપર ઉપર કેમ લાગે કે ભાવનાનો વિષય છે, લગ્નનો વિષય છે, સારો દેખાય છે, છતાં ત્યાં ખામી રહેલી છે પ્રયોજનને સાંકળવાની. ભાવના છે, લગ્ન છે, વૈરાગાદી છે, ઘણો વૈરાગ છે, ઉત્કૃષ્ટ વૈરાગ્ય નથી, એવો વૈરાગ લાગે. પણ અહીંયા પ્રયોજનનો દ્રષ્ટિકોણ જે છે એમાં અંધારું છે, એ આખો ચુકાઈ ગયો છે. બહુ વિશાળ વિષય છે, યથાર્થતાનો વિષય ને અયથાર્થતાનો વિષય બહુ વિશાળ છે. એક સત્શાસ્ત્રનું વચન હોય સામે, એક સત્પુરુષનું વચન હોય સામે, એક એના જ નિમિત્તે એક યથાર્થ ભાવે પરિણમે, ને એના જ નિમિત્તે એક યથાર્થ ભાવે પરિણમે. શબ્દાર્થ બરાબર હોય, ભાવાર્થ બરાબર હોય, નયાર્થ બરાબર હોય, આશય બરાબર કહી શકે અને પરિણમે અયથાર્થ સંભવ, જ્ઞાનમાં અયથાર્થતા અયથાર્થતા ઉભી થાય. આવો વિષય પ્રયોજનને સાંકળે છે, પ્રયોજન સાથે સંબંધ ધરાવે છે. માપ એ છે એ પ્રયોજન સાથે સંબંધ, એનું વલણ છે એ પ્રયોજન બાજુ કેટલું કામ કરે છે, અને એ પરિણામનું વલણ પ્રયોજન બાજુ કામ કર્યા વિના બહિર્ભાવમાં બહિર્મુખપણામાં કઈ રીતે વળી જાય છે, આખો આધાર એના ઉપર છે. બે સાથે જ છે. યથાર્થતા આવે ત્યાં પ્રયોજનની પકડ આવે છે, અને જ્યાં યથાર્થતા નથી ત્યાં પ્રયોજન છૂટી જાય છે. બહુ સીધો હિસાબ એનો આ છે. બીજા એની વિશાળતા કરી હોય તો અનેક જગ્યાએ એના છેડા આવે છે. જેમ કે આ તો બહુ સ્થૂળ વિષય કહેવાય, વિદ્યમાન સત્પુરુષનો વિષય તો, કેમ કે એ તો પ્રગટ સત છે. છતાં યથાર્થતાને હવે યથાર્થતાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એનું બહુ મહત્વ છે, ઘણું મહત્વ છે. એમાં ફેર પડ્યો તત્વજ્ઞાનના વિષયમાં વિચાર કરવાનો જરૂર નથી. આ ઠીક હશે કે ઠીક નહીં હોય, બરાબર હશે કે બરાબર નહીં હોય, જરૂર નથી કે એનો વિચાર કરવો. ત્યાંથી જ બાદ બાકી કરી નાખવી પડે. આવો વિષય છે. એ જ જીવનું સિદ્ધાંત જ્ઞાન જુઓ તો બીજાને અહો થાય, આવું છે, આટલું જ્ઞાન છે. કેટલી કેટલી સૂક્ષ્મ વાતો આવે છે સિદ્ધાંત જ્ઞાનને. એ બધે જ ભાવ ભાષણ વિના, માત્ર કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન જેવું છે, શાસ્ત્રમાંથી કોઈને સાંભળીને કોઈને કોઈ પ્રકારે, માત્ર એક માહિતી એક જગ્યાએ એકઠી થઈ છે, એ જ માહિતીને ભાષાને માહિતી મારફત ડિલિવર કરવામાં આવે છે, લેક્ચર મારફત. અપ્રયોજનને સાધે અને ઘણો મોટો ફેરફાર છે. સામાન્ય ફેરફાર નથી પણ બહુ મોટો ફેરફાર. મહત્વ સમજે તો એની સંશોધક વૃત્તિ પણ હોય, એ પોતાને માટે એમ વિચાર કરે કે જો મારી સમજણમાં વિદ્યમાન સત્પુરુષની મહત્તા આવી છે તો કોઈ સત્પુરુષ વિદ્યમાન હોય તો એને હું ઓળખી શકું કે ન ઓળખી શકું, ઓળખી શકું એવી મારી પાસે શું સ્થિતિ છે કે ન ઓળખી શકું એવું અંધારું છે મારી પાસે. માલ લેવા જાય ત્યારે માલની પરખ ન હોય ને લેવા જાય છે કોઈ? આપણને ખબર પડતી નથી, ગમે ત્યાંથી ગમે એ માલ લઈ ગયો, ભાઈ આપણે પૈસા દઈને માલ લેવો છે ને
મોકલાય
નહીં, છોકરાને મોકલી દો કાપડ દેવા, શાંતિભાઈ કે ખરીદી તો મારા હાથમાં રહેશે, હજી તારે વાર છે. એને જ્યારે ઓળખી શકું કે ન ઓળખી શકું તો એને પોતાની જાતને તૈયાર કરી છે કે નહીં, એટલી એને પોતાની થોડીક ચકાસણી કરવી જોઈએ. એમ વાત છે, એટલી તૈયારીમાં આવવું જોઈએ. પછી બીજી બધી સિદ્ધાંત જ્ઞાનની વાત છે, એ મોર સિદ્ધાંતની માંડે એ તો અંબાડી ઉપર હાથી બેસાડવાની વાત છે. હાથી ઉપર તો અંબાડી શોભે, પણ અંબાડી ઉપર હાથી બે તો અંબાડીને ઠેકાણે થઈ જાય. તૈયારીના મુખ્ય વાત સમજો તો સારો, વધારે વિષય વિચારવા જેવો છે. ઓળખવામાં તો કઈ બુદ્ધિનો વિષય નથી કે ભાઈ કેટલાક ચિહ્નો બતાવી દઈએ માટે આપણી બુદ્ધિ કામ કરી લેશે અને ઓળખી લેવાશે કે આ સત્પુરુષ છે. એ ઉઘાડનો વિષય નથી, તૈયારીનો વિષય છે. જેને જ્ઞાનમાં કેટલીક તૈયારી થાય એને ઓળખાણ થવાનો સંભવ છે. જેને એ પ્રકારની જ્ઞાનની યોગ્યતા ન થાય, પાત્રતાની યોગ્યતા ન થાય, ત્યાં સુધી બુદ્ધિ ગમે એટલી વિશાળ હોય, સૂક્ષ્મ હોય ને તીક્ષ્ણ હોય, એ નહીં ઓળખી શકે. જેમ કોઈ પણ વિષયમાં ઓળખવા માટે તે પદાર્થના વિષયક સ્પેસિફિક જ્ઞાન જોઈએ છે, સ્પેશિયલ જ્ઞાન જોઈએ છે, કે ચાની પરખમાં ચાની પરખ જ આવવી જોઈએ એ પ્રકારનું જ્ઞાનની તૈયારી જોઈએ, કાપડમાં કાપડ, હીરામાં હીરા. કેમ કે દરેકમાં આર્ટિફિશિયલ ચીજ આવે છે, આવે છે કે નથી આવે? આર્ટિફિશિયલ કાપડ બને છે દિલ્હીમાં તો, ચાંદની ચોકમાં એવું વાવે છે લારી મારા, એવું દેખાય કાપડ. 50 રૂપિયાનો ટુકડો હોય ને 20માં આપી દઈએ, કેમ થાય? આ એક પાટલૂનનો 1.25 મીટરનો ટુકડો 20 રૂપિયામાં તો બહુ સસ્તું છે, હાઈ ક્લાસ દેખાય છે. જેવું 125 મીટર વાળું દેખાય એવું જ 20 રૂપિયા વાળું દેખાય. 105મો ફેર 1 મીટરે પાણીમાં બોળો, એટલે સમજણ એક વખત ધોવાય ત્યાં સમજણ પડે કે કાં તો 1.25 મીટર વાળું 0.25 મીટર થાય ને કાં 0.25 મીટર થઈ જાય. એક કામમાં સીવડાવ્યા પછી સિલાઈ માથે પડે, કેમ કે કાં ટૂંકું થઈ જાય ને કાં લાંબુ થઈ જાય, 2-3 માં સિલાઈના પૈસા જાય ઘરના. દરેકમાં એનું જે ચોક્કસ બુદ્ધિ તો બધી સરખી છે, ચાર ને ઓળખવા વાળો કે હીરાને ઓળખવા વાળો, બે માણસ જ છે, બે પોતપોતાના વિષયમાં પારંગત છે. પણ એનું એનું સ્પેશિયલી બ્રાન્ચ છે એના જ્ઞાનની, આ એના એની સ્પેશિયલ બ્રાન્ચ છે. દરેકને પોતપોતાના વિષયની ટેકનિક હાથમાં, એમ આની આની ટેકનિકમાં એની તૈયારી ને એની પાત્રતા માગે છે બુદ્ધિની. બુદ્ધિ તો છે જ, એમાં એમાં કઈ લાવવાની જરૂર નથી. ચોક્કસ પ્રકારની સ્થિતિ જેમ ત્યાં જ્ઞાનની થવી જોઈએ પરખવા માટે, એવી જ અહીંયા ચોક્કસ પ્રકારની સ્થિતિ થવી જોઈએ. એ માટે પણ પત્ર વાંચ્યું હતું, 416 નંબર. શાસ્ત્રો વાંચ્યા પછી ને શાસ્ત્રો સાંભળ્યા પછી હું સમજું છું એ વાત એને છોડી દેવી છે, એ વાત એને નથી. એક કુટુંબ પરિગ્રહ પરિવાર આદિથી વિશેષ જેને નાની પ્રત્યે સત્પુરુષ પ્રત્યે અર્પણતા છે, અર્પણતા છે, એવું ન હોય ત્યાં અર્પણતા ઓછી ને અહીંયા પરિગ્રહ આદિ વિશે વિશેષ મહિમાને અર્પણતા, તો પણ એની બુદ્ધિ એનો જ્ઞાન નો ઉઘાડ સત્પુરુષ ને નહીં ઓળખે. અર્પણતા એટલે અર્પણતા, અર્પણતામાં કઈ ગણતરી નો વિષય નથી. ગણવા બેસે અને અર્પણતા ન હોય, અને અર્પણતા હોય ગણવા બેસે, સીધી વાત છે. આટલું કર્યું એમ ગણે તો સમજવું કે એને અર્પણતા નથી, એ ગણતરીનો વિષય જ નથી. ઓછું પડે એને ગણે નહીં પણ એને ઓછું પડે છે, એમ વાત છે. વિષય જેવો છે. ત્રીજી વાત લીધી છે કે લોક ભય, લોકની આબરૂ કીર્તિ માન અપમાન ન હોય એને લઈને સત્પુરુષથી દૂર રહેવું, એ પ્રકારમાં ત્યાં સુધી પણ એને સત્પુરુષ ઓળખાશે નહીં. સમજી, આ તો 92-93 વર્ષ પહેલા નિરૂપણ કરેલી ચીજ છે. આ બીજ જ્ઞાનના હેતુભૂત વિષયો છે, એને બીજ જ્ઞાન કહીએ, એ વિષય બધા અહીંયા આવે છે. સત્પુરુષની ઓળખમાં બીજ જ્ઞાનની તૈયારી છે. વિજ્ઞાનનું ઠેકાણું ન હોય ને સિદ્ધાંત જ્ઞાન આવે, એ વાત વિચારના સ્થાનમાં પણ રાખવા જેવી લગે છે. એ ત્રણ પ્રકારની તૈયારી થયા પછી કોઈ સામે આવે તો પોતે ઓળખી શકે કે ન ઓળખી શકે એનો એ વિચાર છે. કરે તો વ્યાજબી છે. એ તૈયારી ન હોય ને એમ વિચાર કરે કે કયા લક્ષણથી હું પકડી લઉં, નહીં પત્તો ખાય. બુદ્ધિથી એનો પત્તો નહીં ખાય. બીજી તો તૈયારીમાં એ છે કે આત્મભાવ અને આત્મરસ શું છે એ સમજી શકે, એના આત્મભાવો, આત્માને અનુસરતા આત્મિક ભાવો અને એમાં ઉત્પન્ન થતો એનો રસ એને પકડી શકે. જેમ કોઈ પ્રશંસા કરે અને દાઢમાંથી બોલે પકડે છે કે નહીં, હે કે આ કાંઈ મારા વખાણ નથી કરતો, આ તો દાઢે છે, દાઢા ડામ દે છે. અને કોઈ હિતેચ્છો કઠોર વચન કહે તો પણ એને અનુકૂળ ગણે કે મારા હિતની વાત કરે છે, એના હૃદયમાં દુઃખ થાય છે મારા માટે, એટલે કઠોર કહી દે છે. એને મને દુઃખ પહોંચાડવું નથી પણ મારું ઘણો હિત એને વિશ્વું છે માટે એટલું કહે છે. ક્યાંથી પકડે છે ભાવને? ક્યાંથી પકડે છે? વિપરીત દેખાય ને અવિપરીત એમાંથી સાધે છે કે નહીં? ઉલટામાંથી સુરતું પકડી શકે છે કે નહીં? તો સ્મૃતિ સુરતની તાકાત છે, શક્તિ છે. એમ સામાના આત્મભાવ ને આત્મરસને સમજવાની એની એટલી સૂક્ષ્મતાથી જ્ઞાનની પર્યાય કામ કરતી હોય તો એને એનો પુરુષાર્થ દેખાય. એની અંદર એને પુરુષાર્થ દેખાય વાણીમાંથી દેખાય નહીં, પછી તો એની મૌન મુદ્રામાંથી પણ દેખાય, એની મન વચન કાયાની ચેષ્ટામાંથી પણ દેખાય. ત્યારે એ શું કહે? શ્રીમદનું એ વચન વાંચવાનું છે, 172 છે ને, જે પુરુષની ગમે તેવી ચેષ્ટા પણ વંદનીય છે, એવું લખ્યું છે 24મા વર્ષમાં. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે. આવો પહેલું વાક્ય નાખ્યું છે 272 નંબરનો પત્ર છે. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવા મહાત્મા પ્રાપ્ત થઈ નિસંદેહપણે ન જ વર્તી શકાય. એવા મહાત્માનો યોગ થઈ શંકા પડે, આમ કેમ બોલ્યા, આમ કેમ વર્ત્યા, એટલે શંકા ઉભી થાય ને નિસંદેહ આ સત્પુરુષ છે એવું અંદરમાં વર્ણગૃહ ન થતું હોય, ન વર્તી શકાતું હોય, તેમ તે વર્તતો હોય, ન વર્તી શકાય, ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય એવું મુમુક્ષુનું એમ થતું હોય તો તે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, એ વાર્તા સમજવા જેવી છે. બોલો કેવી વાત નાખી? આ વિષય બહુ મહત્વનો છે અને સમજવા જેવો છે. છંછેડીને નક્કી કરવો કે આ તો શું કરવું, અમારે અમારી યોગ્યતા કોઈ એવી છે કે નિશંકા મહત્પુરુષ છે, નિશંકા સત્પુરુષ છે એવું રહેતું નથી, ડગી જવાય છે. આમ કેમ કહ્યું, આમ કેમ કર્યું, આમ કેમ કહ્યું, કેમ કર્યું ને કહ્યું, વલણ અને વર્તન એમાં નિસંદેહ પણ ના આવતું હોય. પહેલી વાત તો થાપી દીધી કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે, ઠીક વિચારવા યોગ્ય છે એમ ને કહ્યું કે એનું ગમે તેવું આચરણ ને ગમે તેવું કથન એનો વિચાર કરજો તાત્વિક દ્રષ્ટિએ કે એ બરાબર આવ્યું બરાબર ન આવ્યું એમ નહીં, વંદન યોગ્ય છે એમ લઈ લીધું. ભાષા આવે છે 1947 નો વર્ષ છે, 2040 ચાલે છે, 93 વર્ષ થયા, 93 વર્ષ પહેલા. બહુ માર્ગદર્શન છે. તો મોમોક્ષુ એ કેવી દ્રષ્ટિ રાખવી તે સમજવા જેવો વિષય છે, વિચાર કરવો આવે છે. ઉપસ્થિત કેવી દ્રષ્ટિ રાખવી, દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ કોણ, દ્રષ્ટિનો અર્થ છે એવો દ્રષ્ટિ કોણ એનો હોવો ઘટે એ વિચારવા યોગ્ય છે. સવાલ નો જવાબ છે એમાં ને એમાં શૈલી એટલી વિચક્ષણતા વાળી છે કે એને એમ નથી કેતા કે તું સ્વીકારી લે, વિચાર વિચાર થયું ફરી નથી. જ્યાં સુધી અમે કહેલી વાત તને અંતરમાં સ્થાન ન પામે કે વંદન યોગ્ય છે, એનું ગમે તે આચરણ વંદન યોગ્ય છે, વિચારીને તું સ્વીકાર. ક્રિયા માત્ર, જડ ક્રિયા માત્ર એકલા વિનાના મીંડા જેવી છે ને રણમાં પોખ જેવી છે. પ્રશ્ન પોતે પોતે વંદન કર્યા છે, વંદા મહે સમ્યક દ્રષ્ટિની આવી સુંદર બુદ્ધિઓને અમે નમસ્કાર કરીએ. અતુલ અર્થના ધારણ કરવા વાળી સમ્યક દ્રષ્ટિઓની આવી સુંદર બુદ્ધિઓને અમે નમસ્કાર કરીએ. પદ્મ પ્રબંધારી જે નિયમસાર મસ્તીનો ગ્રંથ, એકદમ મસ્તીનો ગ્રંથ, એક સમયની સાહિત પર્યાયને પરદ્રવ કહેવા વાળા થાય. એમની ભક્તિ જોઈએ, બીજી બાજુ એક્સ્ટ્રીમ પોઈન્ટ લાગે, બે એક્સ્ટ્રીમ પોઈન્ટ સામે હમણાં, એક વ્યવહારની નો વિષય ને એક નીતિ. એક જ વ્યક્તિમાં શુભમાં ન થાય, શુભમાં તો પ્રશ્ન એ સમજાવવું અઘરો છે. આત્મસ્થિરતાની વાત તો ઘણી દૂરની છે, તેથી કહે છે કે જ્ઞાનાનંદ આત્મા છે, તેની રુચિ કરો અને તેનું નિરીક્ષણ કરો. તેનું નિરીક્ષણ કરીને ઓળખો, ઓળખતા એની રુચિ થશે, રુચિ થશે અને એ રુચિ થતાં એના અપૂર્વ મહિમાપૂર્વક એનો અનુભવ થશે. આચાર્ય એ કહ્યું છે, આનો જવાબ કાયદો, કે અનુભૂતિની પર્યાય ને જીન શાસન કહ્યું. આપણે ત્યાં 15 દિવસમાં 1 દિવસ એવી વાત કરી, આ જીવંત જીન શાસન સોનગઢમાં અનુભૂતિ છે તો અહીંયા જીવંત જીન શાસન છે. આમ તો જ્યાં જ્યાં મંદિરો હોય, જ્યાં જ્યાં દેવગુરુ શાસ્ત્રની પ્રભાવનાના કાર્યો થતા હોય તો લોકો એમ કહે કે આ જૈન શાસનની પ્રભાવના થઈ રહી છે. પણ અનુભૂતિ વિના એ બધું મુર્દા સમાન છે. અનુભૂતિ એ જીવન જૈન શાસન છે, બરોબર. આખા વિશ્વમાં એક અહીંયા જૈન શાસન છે, જીવંત જૈન શાસન. પછી જીન શાસન કહ્યું એ સમસ્ત જીન શાસન કહ્યું એ જ આચાર્યનો આચાર્ય મહિમા કર્યો. કેટલી જગ્યાએથી નીકળશે હવે એ દ્રષ્ટિકોણથી જોશો તો કેટલી જગ્યાએથી નીકળશે. યથાર્થતાનું પ્રકરણ બહુ મોટું છે. શાસ્ત્રના અર્થ આવડે એટલે યથાર્થતા છે, અને ભાવાર્થ આવડે એટલે બરાબર યથાર્થતા છે. આશય ખબર પડ્યો, અગિયારમી ગાથાનો આ આશય છે એમ ખબર પડી માટે અયથાર્થતા છે. બિલકુલ વાત. અહીંયા ભૂતાર્થના આશ્રય કરાવવાનો આશય છે એમ ખબર પડી એટલે યથાર્થતા આવી ગઈ. કાંઈ બિલકુલ નહીં, યથાર્થતા બીજી વ્યવહાર રત્ન ત્રય પણ શુભરાગ છે, પર છે. વ્યવહાર રત્ન ત્રય નવ તત્વ સંબંધીના રાગયુક્ત પરિણામ, શાસ્ત્ર જ્ઞાન સંબંધીના રાગ મિશ્રિત વિચારો, અને વ્રત પચખાણ આદિના તપશ્ચર્યા આદિના શુભરાગયુક્ત પર્યાયો જૈન શાસ્ત્રમાં કયા છે તે પ્રકારના, એમાં શુભરાગની પ્રધાનતા છે અથવા તો જેટલો કોઈ ભાગ શુભરાગનો છે તે, અને એના વિષયભૂત નિમિત્તો એ બધા પર છે, જુદા છે, પર છે, ભિન્ન છે, જુદા છે, એટલે કે ઉપાદેય નથી આમ થાય. ભિન્ન છે એમાંથી ઉપાદેય નથી એમ આવે છે. તેને જુદા જાણી શુદ્ધાત્માને ઉપાદેયપણે નિરંતર અંગીકાર કરવો, ઉપાદેય એમાંથી આ ઉપાદેય છે એમ કહ્યું, એટલું ઉપાદેય હવે. તેને જુદા જાણી ભિન્ન જાણી શુદ્ધાત્માને ઉપાદેયપણે નિરંતર અંગીકાર કરવો, તે આ સમય સાર અને દ્વાદશાંગનો સાર છે. તે આખા સમય સાર પરમાગમનો સાર છે, અને બારે અંગનો આ સાર છે. પોતાના શુદ્ધ પરમાત્મ તત્વનું ગુણ ભંડાર આત્માનું ઉપાદેયપણું આવવું એ એનો નિષ્કર્ષ છે. સારા એ વિસ્તારનો નિષ્કર્ષ આ છે, અથવા એ બધા કથનનો રસકસ આટલો છે કે પોતાના નિત પરમાત્મ દ્રવ્યનું ઉપાદેયપણું કરવું, રાગાદિનો વ્યય કરવો, રાગાદિનો અભાવ કરવો, અને વિતરાગ દશાની પ્રાપ્તિ કરવી. ભિકાળ્યું ચિદાનંદનું આલંબન જ મોક્ષનું કારણ કરણ છે. જે ભિકાળ્યું ચિદાનંદ સ્વભાવ છે તેનું અંતર અવલંબન લેવું, તેનો આશ્રય થવો, તે એક જ મોક્ષનું કરણ એટલે સાધન છે. સાધન કારણ સાધન કહો કે કરણ કહો, કરણ છે એ સાહિત્યનો શબ્દ છે. બારમાં આપણે એને સાધન કહીએ છીએ, એનો અર્થ કરીએ છીએ સાધન. કરણ એટલે સાધન. વિકાળી ચિદાનંદનું આલંબન આશ્રય તે એક જ મોક્ષનું કરણ છે. મોક્ષને કરવા વાળું હોય તો આ એક જ આલંબન છે. એ સિવાય ક્યાંય આલંબનનો પ્રકાર આવવો જોઈએ? વ્યવહાર રત્નત્રયના રાગના પરિણામ આવે, દેવગુરુ શાસ્ત્રના ભક્તિ આદિના પરિણામ આવે, આલંબનનો કોઈ વિષય નથી. અને પર્યાયમાં વિકાસ થાય, નિર્મળતા થાય તો પણ એની ખબર પડે, એ સમજાય તો પણ એ આલંબનનો વિષય નથી. એ જણાય આવે પોતાને પોતાના પર્યાયમાં વિકાસ થાય, તો એ જણાય આવે, જણાય પોતાને પોતાનો વિકાસ તો પણ એ આલંબનનો વિષય એ ત્રિકાળી ચિદાનંદનું આલંબન જ મોક્ષનું કારણ છે. અને આધાર આલંબન એટલે જેનો આધાર લેવો છે તે વિષય છે. આધાર કોનો લેવાય? કે જે સર્વોત્કૃષ્ટત્વ હોય તેનો આધાર લેવાય. એ આ તો પોતાનું જ સ્વરૂપ છે, પાછું કોઈ પર નથી, એ કઈ પર નથી. પોતા પણ ત્યાં સ્થાપિત થતા દ્રષ્ટિએ કરીને પોતાપણું સ્થાપિત થતા આલંબન લેનાર છે પર્યાય, એને પણ એના યથાસ્થાનમાં જાણી લે છે. આલંબન મારું આલંબન આ પર્યાય લઈ રહી છે, હું તો આ છું, હું આ છું એમ જે આલંબન લેવાય છે જે અવસ્થામાં તેનું આલંબન નથી. આલંબન લેનાર તો અવસ્થા છે ને, એનું આલંબન નથી. બીજાનો તો પ્રશ્ન થાય છે બરોબર. એક જ મોક્ષ નું કરણ છે. શક્તિ કારણ પરમાત્મા એ જ એક ઉપાધિ છે. આ પરિશિષ્ટ નો છેલ્લો બોલ છે. પછી ત્રણ બોલ આવે છે. સ્વામી કાર્તિકેયાનું પરીક્ષા એની કેટલીક ગાથાઓ છે, એના ઉપરના પ્રવચનો. કાર્તિક સ્વામી થઈ ગયા દિગંબર પરંપરામાં, સ્વામી કાર્તિકેયાનું આચાર્ય કઈ ત્રણસો ને 36 ગાથા સત્પુરુષ ના મહેમાનો વિશે 336 ગાથા
કાર્તિકે
486 એક બહુ મોટો ગ્રંથ હતો. અંબાલાલ ગાયકારી બતાવી શ્રાવક બહુમૂલ્ય વસ્તુ કો અલ્પ મૂલ્ય મેં નહીં લેતા હૈ. तीसरे अणुव्रत को कहते हैं किसी की भूली हुई वस्तु को नहीं लेता है. व्यापार में थोड़ी लाभ से संतोष करता है. जो कपट से लोभ से क्रोध से मान से दूसरे के द्रव्य का हरण नहीं करता है. जो दृढ़चित्त है शुद्ध बुद्धि वाला होता है वह तीसरे अणुव्रत का धारक श्रावक होता है. एम करीन સમ્યક્ત રત્નો મેં તો મહારત્ન હૈ સબ યોગ રયણમાણ મહારયણમ સબ યોગો મેં ઉત્તમ યોગ હૈ માધ્યમ મૂળ ગાથાઓ માધ્યમ ઉત્તમ યોગ હૈ ક્યોંકિ સમ્યક્ત સે મોક્ષ કી સિદ્ધિ હોતી હૈ અણિમા અધિક વૃદ્ધિઓ મેં સે સબસે બડી વૃદ્ધિ હૈ અધિક ક્યા કહે સબ સિદ્ધિઓ કે કરને વાલા યહ સમ્યક્ત હી હૈ આ 325 કાથા છે હવે 326માં સમ્યક્ત ધારક સત્પુરુષની વાત થઈ સમ્યક્તનો મહિમા કરીને પછી સમ્યક્ત ધારકની વાત થઈ સંમત ગુણ પહાણ દેવિંદ અરવિંદ વંદિયો હોદી શક્તો વયોવીય પાવયું સુગ્ર સોમ ઉત્તમ સંમત ગુણ પહાણો સમ્યક્ત ગુણ સહિત જો પુરુષ પ્રધાન હૈ और देवेंद्र देवों के इंद्र तथा मनुष्यों के इंद्र चक्रवर्ती आदि से वंदनीय होता है। कुछ निचला वाला पूर्ण वगैरह ना कहने मंदे माता मोटी बात देवों में जो इंद्र है अने मनुष्यों में जो इंद्र है तेना से मंदिर मंदन नो निश्चित करे थे ना एक लगा था मैंने बता दी थी जो स्वामी कार्तिक काम थे વ્રત રહિત હોને પર ભી પાસે એમ ક્યાં તો સમ્ય દ્રષ્ટિ મુનિ ની વાત છે સમ્યકમાં પ્રધાન પણ એમ કેવી તો મુનિ ની પણ વાત હોય શકે કે અપેક્ષા ફેર કોઈ ન કરે એટલે ચોખવટ કરી છે સુગમ ઉત્તમ વિધિમ એમ કરીને સત્તવ્યો એ ઉત્તમ વ્રત રહિત હોને પર ભી ઉત્તમ અનેક પ્રકાર છે સ્વર્ગ કે સુખ પાતા અને ભલે વ્રત નથી પણ એ સમય દ્રષ્ટિની ગતિ બહુ ઊંચી છે એમ કરીને આયા અવિરત સમય દ્રષ્ટિની વાત લઈએ છીએ એમ તો આચાર્ય પછી તો આવા આવા કર્મો બંધાતા નથી સમય દ્રષ્ટિ પણ એ વાત છે પછી પાંચમા ગુણ સ્થાન વાળા પ્રતિમાના 11 ભેદો વાળા અણુવર્તન પછી ઉપાય બરોબર 326
જીનશાસન
ની બહાર છે કાંઈ દેવ ગુરુ શાસ્ત્ર જીનશાસન માં આવી ગયા પ્રશ્ન કરે છે ભાઈ એના વગર નું જીનશાસન છે કોણ દેવ ગુરુ શાસ્ત્ર વગર નું જો બહાર માં નથી તો અંતરંગ માં સવાલ નથી કે એના એના વગર નું છે જીનશાસન પ્રશ્ન શું છે કે જીનશાસન એટલે દેવ ગુરુ ને શાસ્ત્ર મુખ્યપણે તો જીનશાસન એ છે તો જેને જીવંત જીનશાસન કોઈ અનુભૂતિ ને એમાં દેવગુરુ શાસ્ત્ર આવી ગયા છે એમાં આવી ગયા તો જબરજસ્ત ટોટલ માર્યો છે કુંકુંદ આચાર્યજી મૂળ ગાથા માં છે જીણ શાસનમ સબમ એ કુંકુંદ અમૃતચંદ્રાચાર્ય ની ટીકામાં જે વાત છે ને ગાથામાં નથી એમ નથી ગાથામાં એ મૂળ શબ્દ છે જીણ શાસનમ સબમ એ સર્વ જીન શાસન એ સમસ્ત જીન શાસન છે અનુભૂતિ થઈ સમસ્ત જીન શાસન આ જીવન જીન શાસન આચાર્ય કર્યો કે નહીં નહીં માં કે ન કર્યો આચાર્ય અનંત જ્ઞાનીઓનો એક અભિપ્રાય છે અનંત જ્ઞાનીઓનો એક બે ચાર તો ગોતવા જશો અનંત જ્ઞાનીઓનો, ત્રણેય કાળના જ્ઞાનીઓનો અભિપ્રાય. કોઈ એવા મુમુક્ષુને વધારે પડતું ડાપણ આવે તો એમ, પણ ગુરુદેવે કહ્યું પણ શાસ્ત્રમાં છે ક્યાંય એ વાત, એટલા મૂર્ખ વિશ્વાસ ક્યાં આવ્યો? હજી શાસ્ત્ર ને પૂછવા જાશો? ગુરુદેવે આ વાત સંમત કરી, આ ચડાવે છે તને, એમની સામે ચડાવતા હતા. શાસ્ત્ર માં છે કે નહીં, પણ હવે ભાઈ એના જ્ઞાન માં આવી ગયું, વાત પૂરી થઈ ગઈ. શાસ્ત્ર જોવાનો સવાલ રહેતો
પોતાની
ઓળખ, એ તો વાત ખતમ થઈ ગઈ. શાસ્ત્ર વાંચતા પણ તને યથાર્થ પણ નહીં માનવે, તારું જ્ઞાન યથાર્થ પણ આને પ્રાપ્ત નહીં થાય. મોટો થઈ ગયો મોટો અહીંયા
પ્રશ્ન
ક્યાંથી ચાલી ગયું? દ્વાદશાંગનો સાર અનુભૂતિ છે, અનુભૂતિ માંથી ત્રિકાળ ભૃશક્તિ કારણ પરમાત્મા તે જ એક ઉપાદેય છે. વિકાર ધ્રુવ શક્તિ કારણ પરમાત્મા નિજ સ્વરૂપ ભૂત તે જ એક ઉપાધિ છે, તે જ એક આલંબનનો વિષય છે. આ સિવાય કોઈ આલંબનનો વિષય નથી. સંકાળમાં પરાશ્રય રાગ વ્યવહાર રત્ન સૂત્રને પરાશ્રય રાગ વ્યવહાર રત્નત્રય તેને વિતરાગ ધર્મનું કારણ માને. પરાશ્રય રૂપ રાગ જે વ્યવહાર રત્નત્રય છે તેને વિતરાગ ધર્મનું કારણ માને, તેને ધર્મ નથી પણ મિથ્યાત્વનો આશ્રય છે. ઉલટું થઈ ગયું આપણું. પણ આ તો વ્યવહાર રત્નત્રય એટલે એને રત્ન એવું નામ આપ્યું, કેમ કે જીનોક્ત વ્યવહાર છે. અન્યમતીઓના વ્યવહારનો સવાલ નથી. આ અન્યમતીઓમાં ત્યાગ વ્યા દાન આદિ વ્રત આદિ તપ આદિ છે ત્યાં. બૌદ્ધમાં પાંચ યમ કહે છે, ફલાણામાં તમારે પાંચ મહાવ્રત કહે છે, જૈનમાં તો બૌદ્ધમાં પાંચ યમ કહે છે, આમ કહે છે, આમ કહે છે, આમ. આ તો ઉત્કૃષ્ટ છે વ્યવહારે, પણ એની બરાબરીમાં કોઈ આવે એવું નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ જીવો જેમાં આવરી લેવામાં આવ્યા છે, જે વ્યવહાર સંયમમાં જેની રક્ષા આવરી લીધી છે, જેની દયા આવરી લીધી છે, એની ઉત્કૃષ્ટ કોઈ વ્યવહાર નથી. એટલે એને રત્નત્રય એમ
કહ્યું.
આખરમાં એ શુભ રાગ છે અને રાગ તે વિતરાગતાનું કારણ નથી. રાગ રાગના સ્થાનમાં હો ભલે પણ એ ભ્રમનું કારણ થાય એ વાત નથી. સિદ્ધાંતમાં એ વાત નથી. જો એ કારણ માનવામાં આવે તો એનું કારણને વૃદ્ધિગત કરવાનું આપોઆપ સ્વીકારવું પડે. કારણને વૃદ્ધિગત કરો, વિતરાગતા આવવાનો એનો વ્યય થવાનો પ્રશ્ન રહેતો નથી. વૃદ્ધિ કરવી એનો વ્યય કરવો એ વાત રહેતો નથી. અને જીન માર્ગમાં મોક્ષ માર્ગમાં તો પાયામાં જ રાગથી ભેદ જ્ઞાન કરવાની વાત છે. જે વિભાવ સ્વરૂપે હોવાથી એનું સ્વરૂપ વિભાવપણે હોવાને લીધે એનાથી તો ભિન્નપણું કરવું છે, અંદરમાં એનાથી ખસવું છે. રાગથી ખસીને વિતરાગ થવાય છે, રાગમાં રહીને વિતરાગ થવાય છે. એ વાત તો સામાન્ય બુદ્ધિથી પણ
સમજી શકાય એવી છે કે આમ કેમ થાય ને આમ કેમ ન થાય. ભીનપણું કરવું કે નહીં, શુદ્ધ પર્યાય છે ભીનપણું છે, એ દ્રષ્ટિ નથી સ્વીકારતી એટલે વાત છે. સર્વોપેક્ષા એ વાત નથી, સર્વોપેક્ષા એ વાત નથી. જો સર્વ અપેક્ષા એ લો તો એ એકાંત થઈ જશે, ઈચ્છા એકાંત થઈ જશે, પોતે દ્રય થઈ જશે, એ પોતે જ દ્રય થઈ જશે, એક સમય ની પર્યાય દ્રય થઈ જશે. જુદું રાખતા વિભાવ છે એનો અભાવ કરવો છે, એનો શુદ્ધ પર્યાયમાં તો વૃદ્ધિગત પણ થાય છે, એકનો અભાવ થાય છે અને એકનો વૃદ્ધિગત પણ થાય છે. એક દુશ્મન છે ને એક એનો પ્રધાન છે, એક એનો દાસ છે. પર્યાય એની દાસી છે કે જે પરમાત્મા દ્રવ્યની સેવા કરે છે, સ્વભાવની સેવા કરનારી છે. અને વિભાવ છે, વિભાવની પર્યાય તો એના એના અવગુણ ગાય છે, એના અવર્ણવાદ કરે છે, એનાથી વિરુદ્ધ ચાલે છે, એને દુશ્મનાવત કરે છે. બેમાં બેમાં ફેર છે, બે પર્યાય છે પણ બેમાં ફેર છે. એક સેવા કરનારી છે અને એક રોગ લાવનારી છે, એક નિરોગતા લાવનારી છે, એક રોગ લાવનારી. બેને એ સ્થાનમાં રાખવાનો પ્રશ્ન રહેતો આ તો સામાન્યપણે ધર્મના ક્ષેત્રમાં વ્યવહારત્ન ત્રયના રાગને અથવા તો કોઈને કોઈ શુભ રાગને ધર્મને ધર્મનું કારણ માનીને સેવવામાં આવે છે ત્યાં ધર્મ થવાનો તો પ્રશ્ન નથી, પણ મિથ્યાત્વનો આશ્રય ઊભો થાય. આશ્રય ઊભો થાય છે એમ નથી, મિથ્યાત્વનો આશ્રય અનંત સંસારનું પરિભ્રમણ થાય એવો આશ્રય ત્યાં ઊભો આશ્રય ઊભો થાય છે. આમ વાત બહુ મોટો નુકસાનમાં વાત કરી, સામાન્ય નુકસાન નથી. અનંત પરિભ્રમણના કારણને સેવવાનો એક પ્રકાર ઉભો થઈ ગયો. અબુદ્ધિપૂર્વક તો માને છે પણ મનુષ્ય થયા પછી ધર્મના ક્ષેત્રમાં આવીને બુદ્ધિપૂર્વક માને ત્યારે એ ગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. ગ્રહિત મિથ્યાત્વ અબુદ્ધિપૂર્વક એટલે શુભરાગ થાય અને એને એ ઠીક છે એવું એને મનાઈ જાય. અબુદ્ધિપૂર્વક પણ ઠીક છે એવું મનાઈ જાય. આ ભાવ તીવ્ર કસાય થાય છે ને એ ઠીક નહીં, આ ઠીક છે. પણ સમજણની ભૂમિકામાં આવીને એને ઉપાય એની ઉપાદિકા એ ધર્મનું કારણ એમ જ્યાં સ્વીકારવામાં આવે બુદ્ધિ ગોચર કરીને ત્યારે તો ચોખ્ખું ચોખ્ખું ગ્રહિત મિથાતું ઉભો થાય.
જય હો સનાતન દિગંબર જય હો.